તારીખ 25/11/1991 પૂજ્ય ભાઈ શ્રી શશીભાઈ દ્વારા સોનગઢમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 19
ધ્રુવ નું સ્થાન એથી બદલાતું નથી. એક આરાધક છે અને એક આરાધ્ય છે. તો જે આરાધ્ય છે એનું સ્થાન બદલાતું નથી. આરાધક આરાધ્યને આરાધે છે, બરાબર. તો જો આરાધક આરાધ્યને આરાધે છે એમાં આરાધ્યના સ્થાનમાં શું બીજો ફેર પડે છે? બરાબર. હવે આરાધક છે એ પર્યાય છે, એ સેવા કરે છે, ચૈતન્ય રાજાની સેવા કરે છે અને એક સેવિકા છે. તો સેવિકાનું મૂલ્ય સેવિકા જેટલું છે અને રાજાનું મૂલ્ય રાજા જેટલું છે. આટલી સાદી સીધી વાત સમજવાની છે.
રાજા અને સેવિકા બે જુદા જુદી જુદી વસ્તુ. આત્મા તો એક વસ્તુ,
એક હોવા છતાં એમાં અનેકપણું પણ છે. આવો કે જે સેવે છે તે ધ્રુવ નથી અને ધ્રુવ છે તે સેવનાર નથી, એવું જુદાપણું પણ છે એની અંદર.
જુદાપણ હોય નહીં તો વસ્તુ જ ના
થાય. વસ્તુ જ નહીં રહ્યું. અનંતા જ્ઞાનીઓનો આ એક જ અભિપ્રાય છે કે તારા ધ્રુવ પરમાત્માને હું તું આરાધક કર. તો એનું સ્થાન ક્યાંય બદલાતું નથી. અપેક્ષાવશ પ્રયોજનની સિદ્ધિ કરવા માટે પ્રયોજનવશ પર્યાયને પરદ્રવ્ય કહ્યું છે, પણ પર્યાય અપેક્ષા એ ધ્રુવને ક્યાંય પરદ્રવ્ય કીધું છે તો એનો અર્થ શું નીકળે છે? ધ્રુવની કિંમત કરનાર ભલે ધ્રુવની કિંમત કરે છે એનો અમને વાંધો નથી, પણ એથી પર્યાય કદાચ કિંમત ન કરે તોય ધ્રુવને શું છે? તોય ધ્રુવને શું છે? પર્યાય કિંમત કરી ધ્રુવ ની તો એનો લાભ પર્યાયને મળે છે, ધ્રુવને મળે છે, અને ન કરી તો એનો ગેરલાભ પણ પર્યાયને છે, ધ્રુવને શું છે? એ નાની એમ કહે છે કે તમે મને ઓળખો તો તમારા લાભની વાત છે અને ન ઓળખો તો તમારા નુકસાન. મારે શું લેવા દેવા છે? ઓળખો નહીં ઓળખો, મારે અપેક્ષા છે તમારી, આ સુધી વાત છે. ઠીક છે, પ્રમાણથી એમ કહેવામાં એમ સમજવામાં વાંધો નથી, પણ એમ સમજનારને ને એમ કહેનારને આચાર્યના આવા કથન સામે પણ વાંધો નહીં હોવો જોઈએ. બોલો, સમજવાનો વિષય છે, આરાધન કરવાનો વિષય છે,
પોતે જ અનિત્ય છે
એ સમજવાનો વિષય છે, આ આરાધન કરવાનો વિષય છે. સમજીને બેસી રહેવાનો વિષય નથી, સમજીને આરાધન કેવી રીતે કરવું એ વિષય છે, મહત્વનો વિષય એ છે. એટલે ન સમજતા હોય એને સમજવાનું મહત્વ જરૂર છે, પણ સમજ્યા હોય સમજીને બેસી રહીએ તો એ સમજેલું નકામું જશે, એથી કોઈ સમજણનો લાભ નહીં આવે જો આરાધન નહીં થાય તો. એટલે તો આજે ગુરુદેવે બહુ વચન દીધું કે જેની પર્યાયમાં ધ્રુવનું આરાધન છે તે જ પર્યાય આરાધક છે, નહીતર વિરાધક પર્યાય છે. તડાકા બંધ વાત હતી.
આપણે કાલે શું વિચારણા ની વાત ચાલી, એમાં લક્ષ્ય અવલંબન એ બધું તો હજી સુવિચારણા પછીના કાળમાં પ્રવૃત્તિ કરવાની આવે, તો સુવિચારણાના કાળમાં કયા પ્રકારની પ્રવૃત્તિ કરવી જોઈએ, અથવા તો સુવિચારણા કોને કહી છે?
બસ ખરી વાત એ છે કે સુવિચારણાનું સ્વરૂપ શું, કે જેના કારણે લક્ષ અથવા નિજ જ્ઞાન પ્રગટે, કારણ કે નિજ જ્ઞાન તો લક્ષ્યપૂર્વક પ્રગટશે, એની પૂર્વ ક્રમ પૂર્વકની વ્યવસ્થા છે. પણ સુવિચારણાનું એક કેન્દ્ર બિંદુ છે, વિચારણાની વિશાળતા છે, એમાં અનેક વિકલ્પો અનેક વિચારો અનેકવિધ પ્રવૃત્તિ પણ છે, પણ એનું કેન્દ્ર બિંદુ એક જ છે, કેન્દ્ર સ્થાન એક જ છે કે મારું આત્મહિત થવું જોઈએ. એક આત્મહિતના લક્ષ્ય, આત્મકલ્યાણના લક્ષ્ય છે, મારે જે કંઈ કરવું છે તે કરવું છે. એક શ્રીમદજીના 23મા વર્ષમાં એક પત્ર છે, એક આંખ છે, ખાવું છે તો આત્મા માટે, નથી ખાવું તો આત્મા માટે, રડવું છે તો આત્મા માટે, નથી રડવું તો આત્મા માટે, બોલવું છે તો આત્મા માટે, નથી બોલવું તો આત્મા માટે, એમની મુંગશુની ભૂમિકાનું લખાણ છે. એનો અર્થ શું છે, શું વિચારણા છે કે બધા જ પ્રકારના જીવના પરિણામોનું કેન્દ્ર સ્થાન મારું આત્મકલ્યાણ છે કે નહીં. જેમ આપણે વેપારમાં અનેકવિધ પ્રવૃત્તિ કરીએ છીએ, અનેક ચીજોનો પણ વેપાર કરીએ છીએ અને અનેક પ્રકારની રીતરસમથી પણ વેપાર કરીએ છીએ, બરાબર છે? જેવા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એ પ્રમાણે વર્તી લેવું પડે, કસર પણ ખાવી પડે અને મારીને વધારે ભાવ પણ લઈ ગયા છો તો, બરાબર છે? અને ભાવમાં ફેરફાર થવાની શક્યતા દેખાય તો ખોટે વેચી નાખે. પોતાનો માલ ખોટથી વેચનારો વેપારી નાદાન છે કે હોશિયાર છે? નહી તો બધું જાય. એને ખબર છે કે આજે પાંચનો માલ પોણા પાંચે વેચ્યું છું, જો પોણા પાંચે નહીં વેચ્યું તો 3:30માં વારો નહીં આવે, ત્યારે પોણા પાંચે વેચે છે. તો એક જ લક્ષ્ય બધી પ્રવૃત્તિ છે ને, ખોટના વેપારમાં એ લક્ષ્યક છે, નફાના વેપારમાં એ લક્ષ્યક છે, બરાબર છે? અને આનું નામ શું વિચારણા છે?
ત્યાં લક્ષ્ય પૂર્વક તો વાત થઈ,
એ તો પૂર્ણતાનું લક્ષ્ય બાંધ્યું છે, જે શરૂઆત જેને કે પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત, તે જ વાસ્તવિક શરૂઆત છે, આ પ્રથમ લક્ષ્ય છે, ત્યાંથી શરૂઆત થવાની છે. સુવિચારની શરૂઆત પણ પછી થાય છે, એ પહેલા કોઈ શરૂઆત જ નથી થતી એમ સમજી લો, થાય તો એ બધું વાંગડે ચાલ્યો છે, નકામું છે, માની લીધેલી શરૂઆત છે, છે નહીં.
બે લક્ષમાં ફેર છે, એક સ્વરૂપ લક્ષ્ય અને
આ બેનું નામ લક્ષ્ય છે, પણ એક પહેલું છે એ ધ્યેયના સ્થાને છે, બીજું લક્ષ્ય છે એ આશ્રયના સ્થાને છે. જે સ્વરૂપ નિશ્ચયના કાળમાં સ્વરૂપ લક્ષ્ય થયું સત્ય સ્વરૂપ આશ્રય સ્થાન છે, અને જે પૂર્ણતાનું લક્ષ્ય છે એ આશ્રય સ્થાન નથી, એ ધ્યેય સ્થાન છે, સાધ્ય સ્થાન છે.
શરૂઆત તો એનાથી થઈ જ જાય.
એટલે લક્ષ્ય શબ્દ એક છે, કેમ કે ફરતું નથી, એનું નામ લક્ષ્ય છે. ત્યાં શું લક્ષ્યનું ચિહ્ન છે? લક્ષ્યનું સ્વરૂપ જે ફરે નહીં તેનું નામ લક્ષ્ય છે. દૂર ન થાય, યાદ ન કરવું પડે તેનું નામ
લક્ષ્ય.
નુકસાન કરતી વખતે પણ યાદ ન કરવું પડે લક્ષ્યને, અને નફો કરતી વખતે લક્ષ્યને યાદ ન કરવું પડે. લક્ષ્ય એટલે
લક્ષ્ય
છે એમ નામ એક છે, એટલા માટે કે ફરતું નથી માટે લક્ષ્ય. બાકી એક ધ્યેય સ્થાન છે, બીજું આશ્રય સ્થાન છે, અને બંને એક સાથે હોય તો જ સંતુલન રહે, નહીતર આભાસ થાય. કાં પર્યાયાર્થિક નહીં અને કાં દ્રવ્યાર્થિક નહીં, સંતુલન મળી, એનું નામ યથાર્થ લક્ષ્ય છે. બંને લક્ષ્ય હોય તો એનું નામ યથાર્થ લક્ષ્ય છે. જ્યાં સુધી એક લક્ષ્ય છે ત્યાં સુધી ગડબડ થવાની સંભાવના ખરી, શક્યતા ખરી.
લક્ષમાં
આત્મા છે અને આત્મ લક્ષ્ય પ્રવૃત્તિ ભેદ જ્ઞાન ની થાય છે.
એ પ્રકારે ત્યાં ભેદ પડે,
ભેદ જ્ઞાન છે એ પ્રવૃત્તિ રૂપ છે, અને લક્ષ્ય છે એ ધ્રુવ નું લક્ષ્ય છે, એ ધ્રુવ જ છે, ફરતું નથી.
ધ્રુવ ના લક્ષ્ય વગર તો વેદના ની સાચી પ્રવૃત્તિ થાય પણ નહીં.
હા, યથાર્થ વેદ જ્ઞાન તો ધ્રુવ ના લક્ષ્ય થાય છે, નિર્ણયમાં લક્ષ્ય બંધાઈ જાય છે ત્યારે, અને તેથી પછી સમ્યક દર્શનને દૂર પણ નથી, નજીક પણ છે, સમીપ પણ છે. પણ જે ધ્રુવનું લક્ષ્ય થવામાં પણ ભેદ જ્ઞાન જ કરવાથી ધ્રુવનું લક્ષ્ય આવે છે, કેમ કે જે પરિચય છે, ઓળખાણ, અહીં લક્ષ્ય એટલે ઓળખાણ લઈએ તો ઓળખાણનો જે પ્રોસેસ પરિચય છે, એ પરિચયમાં પણ ભેદ જ્ઞાનની પ્રવૃત્તિ છે. જે ભાવો અનુભવમાં આવે છે એમાં બે જાતિ છે, પ્રકાર ભલે અનેકવિધ પ્રકાર હોય પણ જાતિ બે છે. એક વિભાવ જાતિમાં તમામ વિભાવ પરિણામ આવી જાય છે, અને સ્વભાવ જાતિમાં એટલું જ્ઞાન સામાન્ય આવે છે. જ્ઞાન વિશેષ પણ નહીં, જ્ઞાન સામાન્ય.
જ્ઞાન વિશેષ જ્ઞાન લક્ષમાં લે તો પછી
જ્ઞાન વિશેષમાં શું છે, જ્ઞાન વિશેષને એકત્વ છે ને, એ અવસ્થામાં તો જ્ઞેયો સાથે એકત્વ છે, એટલે એ બગડેલું છે, એ અંગ છે એ રોગિષ્ઠ છે, એટલે કામમાં ના આવે, સાધન તરીકે કામમાં ના આવે.
તો આ જે પ્રથમ લક્ષ્ય થયું એ તો દ્રષ્ટિનો કે શ્રદ્ધાનો વિષયમાં આવશે, જ્ઞાન તે વખતે કેવા પ્રકારે
પ્રથમ એટલે પૂર્ણતા વાળું.
હા, આપણે જે નક્કી કરીએ છીએ ને કે આના લક્ષ્ય જ બધી પ્રવૃત્તિ થાય, એ શ્રદ્ધાના વિષયમાં આવશે
નહીં, એ શ્રદ્ધાના વિષયમાં નથી આવતું. પૂર્ણતા એટલે પૂર્ણ પર્યાયની વાત છે, સાધ્યની વાત છે, એટલે તો આશ્રય સ્થાન નથી એમ લીધો, ધ્યેય સ્થાને છે, સાધ્ય સ્થાને છે,
જ્ઞાનના વિષયમાં.
હા, એ જ્ઞાનના વિષયમાં.
તો તે વખતે શ્રદ્ધા કેવા પ્રકારે કામ કરે?
હજી શ્રદ્ધા મંદ મિથ્યાત્મા આવે છે, મિથ્યાત મંદ થાય છે, અહીંથી યથાર્થ પ્રકારે મિથ્યાત મંદ થવાની શરૂઆત થાય છે. પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત થાય ત્યારે દર્શનનો અનુભવ ઘટવાની યથાર્થ પ્રકારે શરૂઆત થાય.
ભાંગ્યા
વગર પગને તકલીફ હોય ને એટલા પૂરતી વાત છે. એટલે જે ક્રમ છે એને આપણે સંક્ષેપમાં વિચારી લઈએ તો ઘણા પ્રશ્નો એ વિષયના વગેરે પ્રશ્ન ઉત્તર મળી જશે. કોઈ પણ મનુષ્ય જીવે આ માર્ગ સુધી પહોંચવું હોય, સમ્યક દર્શન સમજમાં સમ્યક ચારિત્રના માર્ગને સુધી પહોંચવું હોય તો એક રાજમાર્ગ છે મોક્ષનો. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ રાજમાર્ગ છે, નેશનલ હાઈવે જેને કહીએ, એનો એપ્રોચ રોડ જેને કહીએ, પહોંચવાનો રસ્તો. એમાં પહેલું વહેલું ગુરુદેવે આ સૂત્ર આપ્યું છે. આ સૂત્ર તો ગુરુદેવે 50-55 વર્ષ પહેલા આપ્યું છે કે પૂર્ણતાને લક્ષે શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે. અને એ સ્વાધ્યાય મંદિરમાં લખાયેલું છે. ક્યારે લખ્યું છે તો ભજુભાઈને ખબર, હું તો નવો છું. ત્યારે પહેલા વહેલા લખાણ છે બધા સૂત્રો ત્યારે આ સૂત્ર લખેલું એમને રહ્યું છે. કેમ કે કલ્યાણ કોઈને અધૂરું નથી કરવું, પૂછો તો કે વગર પૂછો. અભિપ્રાયમાં એમ જ હોય કે કોઈને પોતાનું અધૂરું કલ્યાણ કરવાનું હોય શકે જ નહીં. એટલે ધ્યેય તો પૂર્ણ જ હોય, આદર્શ તો પૂર્ણ જ હોય, આદર્શ અધૂરો ન હોય શકે. એ વાત ગુરુદેવે બહુ પ્રારંભથી કરેલી છે. અત્યારે એની ચર્ચા ઓછી ચાલે છે એટલે શંકા પડે કે વિસ્મૃત થઈ ગઈ છે, પણ વિસ્મૃત કરવા યોગ્ય નથી. જેને એ લક્ષ ચાલે એવું બંધાય એને એ લક્ષ્ય પહોંચવાના પરિણામની ગતિ ચોક્કસ પ્રકારની ઊભી થાય. અમેરિકાના રાજમાર્ગો છે એમાં બધી ટ્રેક જુદી જુદી છે સ્પીડમાં. એમાં વચ્ચેની ટ્રેક હોય એ ફૂલ સ્પીડની હોય છે. અત્યારે આપણા મુમુક્ષુને કોઈ મોટામાં મોટી ફરિયાદ હોય તો આ ટ્રેકની છે. પરિણામમાં જે ગતિ આવવી જોઈએ, જે જોર આવવું જોઈએ, જે ફોર્સ આવવું જોઈએ, જે તીવ્રતા આવવી જોઈએ એ આવતી નથી. આ વ્યાપક ફરિયાદ છે. મારે તો ગામે ગામ જવાનું થાય છે એટલે ખ્યાલ છે, કહી શકું.
હા,
એ જ વાત ચાલે છે, એ જ વાત ચાલે છે કે આ બહુ વ્યાપક ફરિયાદ છે. અને એ ફરિયાદનું મૂળ અહીંયા છે કે શરૂઆત યથાર્થપણે કરી નથી જીવે. જે પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત થાય એની ગાડી રાઈટ ટ્રેકમાં આવી જાય અને ગાડી ટ્રેકમાં નથી આવતી. કેટલાક જીવો ઉત્સાહિત દેખાય છે કે નહીં, અમારે તો જલ્દી કરી લેવું છે, અમારે અમારું કરી લેવું છે, અમારે અમારું સાધી લેવું છે, પણ ફરિયાદ તો એ જ કરે છે. પછી એ જ ફરિયાદ કરે છે કે આવું કરવાનું અંદરથી બહુ ભાવ આવે છે અને ખૂબ ભાવના થાય છે, પણ અમારું કામ થતું નથી, અમારી જે જોર આવવું જોઈએ આવતું નથી, સ્પીડ આવતી નથી પરિણામની અંદર શું કરવું, અને આનું કારણ પૂછે છે. ત્યારે આ ધ્યાન ખેંચવું પડે છે કે શરૂઆત આ રીતે થઈ છે, જરાક તમારા આત્માને તપાસી લ્યો. આ શરૂઆત થઈ છે એનું લક્ષણ આ છે કે ગાડી રાઈટ ટ્રેકમાં આવે. અમારે હમણાં એક તાજો દાખલો આપણે લઈએ. ભવાણીયા ભવાણીયા મેં મોક્ષોના પત્રમાં હતા જે કૃપાળુદેવના પ્રત્યક્ષ પરિચયમાં આવેલા એમના ઉપર લખેલા પત્રો. કોઈ રજિસ્ટરમાં 100 પત્રો હોય, કોઈમાં 100 પાના હોય, કોઈમાં 200 પાના હોય, કોઈમાં 300 પાના હોય, 4-5-6 રજિસ્ટર છે. એ લોકો નકલ કરી નાખે છે. ઓરિજિનલ કાગળ તો આટલા વર્ષે તો ખરાબ થઈ જાય એટલે એને એ લોકો સાચવી રાખ્યા છે પ્લાસ્ટિકના કવરોમાં, એની નકલો કરાવી લીધી છે. વાંચવું હોય તો નકલ આપે. અમને ખ્યાલ નહીં કે અહીંયા આટલો સાહિત્ય હશે એમ, કે 2-3 રજિસ્ટર હશે. આપણે 3-4 દિવસ લઈને જઈએ તેનો અભ્યાસ થઈ જશે. એ પૂરું કરે પછી બીજું આપે, બીજું પૂરું કરી લે, ત્રીજું આપે. છેલ્લે એક દિવસ બાકી રહ્યો તો સૌથી મોટું 375 પાનાનું મળ્યું. 150 પાનાના, 200 પાનાના, 300 પાનાના પૂરા કર્યા 3 દિવસે. ત્યાં હજી 24 કલાક બાકી ન રહી તો કે આ હજી છે 375 પાના, આ તો પૂરું નહીં થાય. પણ છેલ્લું પૂરું કરવું મુશ્કેલ હતું, તો એટલી સ્પીડથી વાંચતા હતા. હવે એનો અર્થ શું? જો તમારે પૂરું કરવું હોય તો સ્પીડ ઓટોમેટિક આવે. ટ્રેન ઉપર કે એરોડ્રોમ ઉપર પહોંચવું હોય એને મોડું થતું હોય તો શું થાય? સ્પીડ ઓટોમેટિક આવે. હાથ પગ ફટાફટ કામ કરવાનું. એટલે સ્પીડ લાવવી ન પડે, કર્તૃત્વ બુદ્ધિએ કાંઈ કરવું ન પડે, અને અજ્ઞાન દશામાં પણ અકર્તા પણ એ પરિણામની સ્પીડ ઊભી થાય એનું મૂળ શું? પૂર્ણતાનું લક્ષણ. પૂર્ણતાનું લક્ષણ મારે પૂર્ણ થવું છે. અત્યારે થવાતું હોય તો બીજો સમય જોતો નથી, આ અભિપ્રાય હોય છે. એ સ્પીડ આવ્યા વગર રહીએ નહીં. જો પૂર્ણતાનું લક્ષ્ય હોય તો પરિણામમાં ગતિ તેજથી આવીના રહે ને, ગતિ તેજ ન થાય તો લક્ષ્ય આવ્યું નથી. આ વાતમાં બીજું કાંઈ ચાલે એવું નથી. આગળ પાછું તર્ક પણ ચાલે એવું નથી. એકદમ સ્વભાવગત છે, પરિણામમાં વિજ્ઞાન જ છે. ખોટે રસ્તે એટલે જ્ઞાનીની આજ્ઞા એ નથી ચાલતા એમ સમજી ભાષામાં કહ્યું હતું કે જ્ઞાનીની આજ્ઞા એ નથી ચાલતા. શ્રી ગુરુએ તો આ આજ્ઞા કરી. શ્રી ગુરુની આજ્ઞા એ ચાલવી એ આપણી ફરજ છે. પછી આપણને મન ફાવે એમ ચાલીએ તો જ્ઞાની એમ કહેશે કે તું સ્વચ્છંદે ચાલે છો. વધારે આકરું ન કહીએ તો એમ કહેશે કે તું સ્વચ્છંદે ચાલે છો. તો સ્વચ્છંદ નિરોધ એ તો પહેલી વાત છે. મોક્ષ પહેલી સ્વચ્છંદ નિરોધ થાય છે. પછી તો આનુષંગિક પરિણામ બધા પ્રગટે છે. નિર્ધાન દર્શનના પહેલા પ્રકરણમાં કે આત્મજાગૃતિ આવે છે, સાવધાની આવે છે, પ્રયોજનની દ્રષ્ટિ સૂક્ષ્મ અને તીક્ષ્ણ થઈ જાય છે, સ્વરૂપ પ્રાપ્તિની ભાવના અપૂર્વ ઉત્પન્ન થાય છે, અંતર સ્વરૂપ મૂળ સ્વરૂપ કેવું છે જેનો નિર્ણય કરવાનો છે એની અપૂર્વ જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. એ ભાવનાને જિજ્ઞાસાવશ પંચેન્દ્રિયના પરિણામોના જે કોઈ મનના પરિણામો બધાના રસ ફિક્કા પડી જાય છે તેને મુમુક્ષુની ભૂમિકાનો વૈરાગ્ય અને ઉદાસીનતા કહેવાય છે. એ બધા આનુષંગિક પરિણામો છે. એ આપોઆપ આ એક લક્ષ થવાથી થાય છે અને પરિણામમાં ગતિ આવે છે. એ તો મુખ્ય વાત છે. બીજું બધું તો હજી થોડા ઓછા વત્તાંશે દેખાય અને જીવ અવલોકનમાં પ્રવેશ કરે છે. એ લક્ષપૂર્વક જે અવલોકનમાં પ્રવેશ કરે એને નિર્ણય ચપાટ બહુ ઝડપથી થાય છે. એમને અવલોકનમાં પ્રવેશ કરે છે નિર્ણયમાં નથી પહોંચતા. સંતોષ થાય નહી એમાં. ઈ જે અવલોકનમાં ભેદ જ્ઞાન ચાલે ઈ નિર્ણયને લઈ આવે છે, એ નિર્ણય યથાર્થ ભેદ જ્ઞાનને લઈ આવે છે, એ ભેદ જ્ઞાન અનુભવને લઈ આવે છે. આ આખી સિક્વન્સ છે, સિક્વન્સ તોડવી નહીં, આ જ્ઞાનીની આજ્ઞા છે. જે ક્રમ તોડીને કામ કરવા માંગે છે અક્રમે, એને અનેક પ્રકારના વિપર્યાસોમાં જે સૌથી મોટો ક્રમ વિપર્યાસ છે એ લાગુ પડે છે. ક્રમ વિપર્યાસ ચાલુ રાખવો અને આશા રાખવી કે કઈક એનું ફળ ઠીક આવે, શક્ય નથી. ક્રમ વિપર્યાસ શબ્દ નવો લાગે છે, ચર્ચા તો નથી. ક્રમને વિચારવો જોઈએ, વિચારવાનું જીવે, ખરેખર ક્રમને વિચારવો જોઈએ કે ક્યાંથી શરૂ કરવું, ક્રમશઃ કેવી રીતે આગળ વધવું કે જેથી સાધનની સિદ્ધિ થાય. આટલું જો વ્યવસ્થિત ન વિચારે પોતાનું કામ, તો પોતે વિચારવાનું છે એ વાત ક્યાં રહી? જગતના કામો પણ વ્યવસ્થિત વિચારીને કરવા પડે. એક મકાન કરવું હોય તો એનું પ્લાનિંગ કરવું પડે છે, પહેલાં બ્લુ પ્રિન્ટ કાઢ્યા પછી એનો પાયો ખોદવાની વાત છે કે આ પાયો 5 ફૂટનો ખોદવાનો છે કે 25 ફૂટ ખોદવાનો છે. જેમાં 25-50 વર્ષ રહેવું છે એમાં તે આટલું તો તૈયારી કરવી પડે છે. આયા વગર પ્લાને ચાલવું છે, મોક્ષ સુધી જવું છે, સર્વોત્કૃષ્ટ કાર્ય છે. અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ ને અજાણ્યામાં અજાણ્ય અનંતકાળમાં નહીં પડતો લાગેલો એવો માર્ગ છે, એમાં એમને ચાલવું છે. એને વિચાર શક્તિ કેમ કહેવાય? અવિચારી પણ જરૂર કહેવાય. પ્રયત્ન કરે છે વર્તમાન સ્થિતિમાં, જ્ઞાન અધૂરું છે એટલે ઘણું જાણવા માટે વાંચે છે, વિચારે છે, દેશાટન જાય છે, ફરવા જાય છે, રખડે છે, બધું કરે છે. અપૂર્ણતા તો એને ક્યાંય જે નજર પ્રેક્ટિકલ ખ્યાલમાં આવે એ વાત છે, તો વર્તમાન સ્થિતિ પર પ્રયોજન તો દુઃખનું છે, દુઃખનું છે. વર્તમાનમાં દુઃખ છે એ વાત કાંઈ એને કોઈને પૂછ્યા જવું પડે એવું છે ને, અને સુખનો પ્રયત્ન બતાવે છે વર્તમાનમાં દુઃખી છે. એ તો દેવલોકમાં તો પ્રવચન સરમાં સિદ્ધ કર્યું કે દેવો પણ સુખના પ્રયત્નમાં છે, એનો અર્થ શું? તો દુઃખી છે વર્તમાનમાં, દુઃખી છે. હા, એનું એક ઉત્કૃષ્ટ સાધન છે, સત્સંગ જેવું કોઈ બીજું સાધન
નથી.
સત્કૃષ્ણના ચરણકમળની ઉપાસના વિના તે ધ્યાન થઈ શકતું નથી. બધો છે એ તો કાલે એ વાત લીધી હતી, સવારે એ વાત ચાલી હતી કાલે, કે રોગ થયો હોય અને દુખાવો ઉપડ્યો હોય તો પુસ્તક બજારમાં ખરીદવા ન નીકળે, કે આ રોગમાં ગુણપૂર્ણ પુસ્તક ખરીદી આવું ને વાંચવા બેસો ઘરે જઈને. પહેલો જ વિચાર ડાક્ટર પાસે જવાનો આવે, એમ આમાં પણ પહેલો વિચાર એ આવે, ફર્સ્ટ થોટ એને કહેવાય છે, કે જો પોતાને ખ્યાલ આવે કે આ એક ભાવરોગ છે, અનંત જન્મ મરણથી હું દુઃખી થઈ ગયો છું અને હવે છૂટવું જ છે, નક્કી છૂટવું છે. એ છૂટવા જેને છૂટવું છે એને કોઈ બાંધનાર નથી, અને એ છૂટનારનો પહેલો વિચાર આ છે કે છે કોઈ આ માર્ગનો જાણનાર આ જગતમાં, પાતાળમાં હોય તો ગોતી આવું, એટલે એને તાલાવેલી લાગે. નજરે ન આવતો હોય તો ગમે ત્યાંથી ગોતી આવું, પાતાળમાં આવે એટલે ગમે ત્યાંથી ગોતી આવું. એ પહેલામાં પહેલો વિચાર છે યોગ્યતાની અંદર ઉત્પન્ન થવાનો. એટલે તો શ્રીમદજીએ તો ફેરવી ફેરવીને એ વાત કરે છે, તમે સત્સંગ જેવું કોઈ સાધન જાણ્યું નથી, દેખ્યું નથી, અનુભવ આવ્યું નથી. કેમ કે મિથ્યાતને ભૂલ કઈ છે, અને ભૂલ ચીજ એવી છે કે જે પોતાના નજરમાં આવે નહીં, હવે તો કોઈ કરે નહીં, એનું નામ જ ભૂલ છે. ન દેખાય એનું નામ ભૂલ છે. અમારી ભાવના છે ભાવ હોય પ્રમાણે ચેષ્ટા થાય, માણસ ગુસ્સે થાય તો આંખ લાલ થઈ જાય, મોટું ગુસ્સા વાળું થઈ જાય, હશે તો એ પ્રકારે પરમાણુ ઉપર અસર આવે, રડે તો એ પ્રમાણે પરમાણુ ઉપર અસર આવે. એમ શરીરના પરમાણુ ઉપર ભાવ અનુસાર અસર આવે છે ને, તો અમારી ભાવનામાં તો એક એક પરમાણુમાં અમારા રોમ રોમમાં, અમારા હાડમાં, માંસમાં, મજ્જામાં, રજમાં, બધે
એવું લખ્યું બધા ના વેકસ બધે
સમર્થ બહુ લખવાનું
ઘણું.
કળિયુગમાં સત્સંગની પરમ હાનિ થઈ ગઈ છે, અંધકાર વ્યાપ્ત છે, અને સત્સંગનું જે અપૂર્વપણ તેનું જીવને યથાર્થ ભાન થતું નથી. આ વસ્તુ લક્ષ ઉપર આવે તો ઘણી ઘણી વિતંબના તો મટી જાય.
પોતે સત છે કે નહીં સત્સંગ કરી છે નિશ્ચિત.
એ તો ગુરુદેવ ના સત્સંગ માટે રોતા હતા જ્ઞાન દેશમાં.
લેખો છે
એમાં એવું છે કે સત્પુરુષ પ્રત્યેની ભક્તિ અને દ્રવ દ્રષ્ટિ સૂચક જે પોતાના અધ્યાત્મ પરિણામો આ બે ઉપલબ્ધ દ્રષ્ટિએ વિરુદ્ધ દેખાતા વિષયો છે. ઉપલબ્ધ દ્રષ્ટિ અંતરદ્રષ્ટિએ જોતા એમાં સુસંગતતા છે, વિરોધતા છે, કોઈ વિરોધ નથી. એવી વાત છે. થોડી જીવ નિર્વાણ માર્ગ ને પામે છે એવી સજીવન મૂર્તિ નો પૂર્વકાળમાં જીવને જોગ ઘણી વાર થઈ ગયો છે, પણ તેનું ઓળખાણ થયું નથી. જીવે ઓળખાણ કરવા પ્રયત્ન ક્વચિત કર્યું પણ હશે, તથાપિ જીવને વિશે ગ્રહી રાખેલી સિદ્ધિયોગ આદિ, રિદ્ધિયોગ આદિ અને બીજી તેવી કામનાઓથી પોતાની દ્રષ્ટિ મલિન હતી. દ્રષ્ટિ જો મલિન હોય તો તેવી સત્મૂર્તિ પ્રત્યે પણ બાહ્ય લક્ષ રહે છે, જેથી ઓળખાણ પડતું નથી. અને જ્યારે ઓળખાણ પડે છે ત્યારે જીવને કોઈ અપૂર્વ સ્નેહ આવે છે. અહીંયા સ્નેહ ભક્તિના અર્થમાં છે, કોઈ અપૂર્વ ભક્તિ આવે છે. તે એવો કે તે મૂર્તિના વિયોગે ઘડી એક આયુષ્ય ભોગવવું તે પણ તેને વિટંબના લાગે છે. અર્થાત તેના વિયોગે તે ઉદાસીન ભાવે તેમાં જ વૃત્તિ રાખીને જીવે છે. બીજા પદાર્થોના સંયોગ અને મૃત્યુ એ બંને એને સમાન થઈ ગયા હોય છે. આવી દશા જ્યારે આવે છે ત્યારે જીવને માર્ગ બહુ નિકટ છે એમ જાણવું, એવી દશા આવવામાં માયાની સંગતિ બહુ વિટંબનામય છે. પણ એક દશા આણવી એવો જેનો નિશ્ચય દ્રઢ છે અથવા ભાવના દ્રઢ છે તેને ઘણું કરીને થોડા વખતમાં તે દશા પ્રાપ્ત થાય છે. અહીંયા પારિગ્રહ પૂરો થાય છે. પ્રશ્ન ત્રિભુવન દાસ માણેકચંદ કરીને ખંભાત નામનું બુક શું છે એને લખાયેલો પત્ર છે, એટલે એમને કઈ પેલાના પરિણામમાં આ જાતની ક્ષતિ જોઈએ છે માટે આમ લખ્યું છે. એ વાત બધાને ન લાગવું પડે કેમકે આ વ્યક્તિગત પત્ર છે માટે. પણ જ્ઞાની પુરુષને ન ઓળખવાના ત્રણ કારણો. એક કારણ તો હું સમજું છું તે 416 માં આ વિશે છે. બીજું કારણ જ્ઞાની પુરુષ કરતા પોતાના સંયોગોમાં અધિક રાગ, પછી સંયોગોમાં દેહથી માંડીને કુટુંબ પરિવારથી માંડીને ઉજવાતી જાય છે. પરિગ્રહ દેહ પરિગ્રહ શબ્દ વાપર્યો છે, પણ પરિગ્રહનો અર્થ એ છે જેના ઉપર તીવ્ર રાગ હોય એને જ પરિગ્રહ કહેવાય છે, મૂર્છા પરિગ્રહ. અને ત્રીજું લોભ હોય કે અપમાન હોય કે અપકીર્તિ ભયને લીધે જ્ઞાનીના આશ્રયમાં જવું નહીં ને અજ્ઞાનીનો આશ્રય છોડવો નહીં, એવો જે પ્રકાર છે. આ ત્રણ પ્રકારના પરિણામ હોય ત્યાં સુધી જ્ઞાની પુરુષની ઓળખાણ નથી થતી. એક પત્ર હું લીધો છે, વાત 331 કે 33 પત્ર છે એમાં લીધી છે. 31 છે કે જગતની જે જે વાતો ને જે જે વસ્તુ જગતમાં મોટી દેખાય છે એમાં પૈસા ને માન આબરૂ બે ચીજ મૂકી છે. જે કાંઈ પૈસાને લઈને ખરીદી શકાય એવી જે કિંમતી વસ્તુઓ છે એ બધી, જ્યાં સુધી એના ઉપર આ જીવને મહત્તા રહીએ છે એ વાત, એના સમજણમાં એ એ વિષયની અધિકતા છે કે મહત્તા છે, ત્યાં સુધી પણ એને ત્યાં પણ એમ લીધું છે કે ત્યાં સુધી એને ખરેખર આત્માની ઓળખાણ થતી નથી. એ આત્માની ઓળખાણ માટે લીધું છે, પણ પછી બીજું પગથિયું મૂક્યું છે ત્યાં ને ત્યાં, કે આત્માની તો ઓળખાણ નહીં થાય પણ એને સત્સંગની પણ ઓળખાણ થઈ છે કે કેમ એમ કહેવું તે કઠણ છે. સત્સંગ એટલે ત્યાં સત્પુરુષ, એટલે એ પણ જ્ઞાનીને ઓળખવામાં બાધક થાય છે. અને 416માં જે બીજું કારણ છે એમાં એનો સમાવેશ થઈ જાય છે, ત્યાં સ્પષ્ટ કરીને વાત લખી છે.
કાલકૂટ કીધું બધું, કાલકૂટ લાગવું જોઈએ પોતાની પ્રશંસા કરી.
એના પત્રો ખૂબ જોયા, એના પોતાના દોષ જે વર્ણવ્યા છે, મોટી ઉંમર નો પુરુષ નાની ઉંમરના માણસને પોતાના અંગત પરિણામના જે દોષ કે છે એ તો કોઈ બોલી ન શકે, એને લખીને આપ્યા છે, એટલી સરળતા એને બતાવે છે દોષ કાઢવા માટે. માર્ગદર્શન માંગ્યું છે કે મારા આવા પરિણામ થાય છે, ઉપાય બતાવો કે. એટલે કોઈ પાત્ર જેવો એમની સમીપે આવેલા પાત્ર જેવો ઘણા હતા, ઘણી પાત્ર બતાવો. પરમ વિનયમાં પરમેશ્વર બુદ્ધિ
સ્વચ્છંદ ડરો મત, એમ કરે સ્વચ્છંદ ડરો મત,
એ તો અપેક્ષા બીજી છે કે જ્યાં નિશ્ચયનો આશ્રય કરવો છે ત્યાં એ ભય નહીં
રાખવાનું.
વાત તો બે કરે છે, પોતાની ભક્તિ પણ બતાવતા જાય છે ગુરુ પ્રત્યેની, અને બીજી બાજુ આ વાત કરતો તો બેનો મેળ કરવો પડશે ને, નહીતર તો વિષય વિરુદ્ધતા થશે. અને બે કુદરતી છે, એક સાથે જ ઉત્પન્ન થાય જીવમાં. જેટલું આ બાજુ નિશ્ચયનું જોર આવે એટલું જ આ બાજુ ભક્તિનો પ્રકાર આવે, એટલું જ એમને આવ્યું છે. તીર્થંકરથી અધિક તો થાય પણ ગુરુદેવ, અનંત તીર્થંકરથી ગુરુદેવ મારા માટે અધિક છે એ ભક્તિ વગર થાય તો, એવી ભક્તિ બતાવો કોઈ કોઈના વચનમાં આવી હોય તો. અત્યાર સુધીમાં આપણા લાખ મોક્ષો અહીંયા આવી ગયા છે, એ વાત કોઈએ કરી હોય તો બતાવો. એક દેશ ઉપયોગ શુદ્ધ કરી સ્વરૂપ શક્તિને જ્ઞાન ભરારમાં જાણન લક્ષણ વડે જાણે અનુભવ પ્રકાશનું વચનામૃત છે દીપચંદજી. એક દેશ ઉપયોગ શુદ્ધ કરી એટલે જ્ઞાનની નિર્મળતા પ્રાપ્ત કરીને, બુદ્ધિનો વિષય નથી કે ભાઈ શોષણ ઘણો હોય તો ઉપયોગ લક્ષણ દ્વારા અથવા ઉપયોગ લક્ષણ વડે એમાં જ્ઞાન શક્તિ અથવા આત્માની શક્તિ જાણી શકાય. શક્તિ એટલે સ્વરૂપ જ છે.
એક દેશ ઉપયોગ એટલે ત્યાં,
એક દેશ એટલે અંશ, એક દેશનો અર્થ થાય છે અંશ. મુમુક્ષુની ભૂમિકાને આંશિક નિર્મળતા પ્રાપ્ત થાય.
ઉપયોગ શબ્દ ત્યાં
ઉપયોગ એટલે જ્ઞાનનો પર્યાય, તો જ્ઞાનની નિર્મળતા આંશિક નિર્મળતા મોક્ષની ભૂમિકામાં તે ભૂમિકાની ઉત્પન્ન થાય તો પોતાના જ્ઞાનોપયોગમાં એ જ ઉપયોગ પોતે પોતાની સ્વરૂપ શક્તિને વેદનથી પકડી લે છે.
વિષય જ્ઞાન જ છે, જ્ઞાન નો જ પર્યાય તે ઉપયોગ. ત્યાં એક દેશ નિર્મળતા, એટલે જે
બધું એ બધું જ્ઞાન માં છે. જ્ઞાન ની નિર્મળતા, જોનાર પણ જ્ઞાન, પોતામાં જુએ, શક્તિ ને જુએ, સ્વરૂપ શક્તિ ને જુએ છે. આ એક એમણે બહુ અનુભવ ગર્ભિત વાત લખી છે. આ પ્રકાર બને છે. એટલે શું છે કે જેમ જેમ દર્શન મોક્ષની ભૂમિકામાં લઈએ તો અનુભવમાં, તો અનુભવમાં પણ આ રીતે જ બનશે કે જ્ઞાનથી અનુભવ આવે છે.
મોક્ષની ભૂમિકા,
મોક્ષની ભૂમિકામાં શું થાય છે કે જેમ જેમ દર્શનનું ઘટે છે તેમ તેમ જ્ઞાનની અંદર નિર્મળતા આવે છે, ભાવભાષણ આવવું શરૂ થાય છે. એટલે દર્શનનો છે એનો અનુભવ ઘટવો એ નિમિત્ત નિયમિત સંબંધે
જ્ઞાન નિર્મળતાનું કારણ,
જ્ઞાન નિર્મળતાનું કારણ. અને જ્ઞાનની નહીંતર આમાં પ્રશ્ન શું છે કે ગુરુદેવ જેવા સમર્થ પુરુષ અને સમર્થ વક્તા પોતાને અનુભવ સમર્થ યુક્ત વાણીથી આત્મ સ્વરૂપ દર્શાવે છે, શ્રોતાઓને બુદ્ધિગમ્ય પણ થાય છે. સામે બુદ્ધિવાળા બુદ્ધિજીવી માણસો બેઠા છે, કોઈ મજૂર કે એવા નથી બેઠા. જે લોકો આજીવિકા બુદ્ધિથી ચલાવે છે એવા બુદ્ધિજીવી માણસો બેઠા છે, તો એને એવું પોતાનું સ્વરૂપ પોતામાં કેમ ભાસતું નથી? ક્ષોભસમમાં આવે છે વાત, સમજાય છે કે આપ કયો છો એવો ધ્રુવ આત્મા છે. નાના આનંદ, નિત્યાનંદ, નિર્મળાનંદ, છતાં ભાસતું કેમ નથી? જ્ઞાનની મલિનતા છે, અરીસો ચોખ્ખો નથી, પોતાનો ચહેરો નથી જોઈ શકતો, જ્ઞાન તો દર્પણ જેવું છે. એ નિર્મળતા આવવા અર્થે દર્શનનો તીવ્ર છે ત્યાં સુધી મલિનતા ખસતી નથી.
મલિનમાં આ ક્ષયોક્ષમ ને કોઈ આવરણ આવતું નથી બુદ્ધિનો.
આવે છે ને, એક પોતાના
સમજાવવું જોઈએ છે, બુદ્ધિથી જે સમજાય
છે તો એ જાતનો ઉગાડ છે. જેમ ડોળા પાણીમાં પણ કાંઠે ઝાડ હોય તો પ્રતિબિંબ પડે, પાણી ડોળું હોય ને, તળાવનું પાણી ચોમાસામાં ભરાણ હોય તો થોડાક દિવસ સુધી તો સાવ ડોળું હોય, પણ કાંઠે ઝાડ હોય એનું પ્રતિબિંબ અંદર પડતા હોય, સાવ સ્વચ્છતા ગુમાવતું નથી. પણ એ પીવાના કામમાં ના આવે એ પાણી, પ્રતિબિંબ ભલે જી લે પણ પીવાના કામમાં ના આવે. એમાં પકડે છે કે આમ કે છે ગુરુ, આમ કે છે, આમ કે છે, પણ પોતાને પોતાનું ભાસવું એનું શું, એ બીજી વાત છે. આવી એટલે નિર્મળતા આવવી જોઈએ. એને અહીં એક દિવસ ઉપયોગ શુદ્ધ કરી આપેલો છે. એ નિર્મળતા
જે કહે છે કે ઉપયોગને જ્ઞાન દ્વારમાં જ્ઞાન લક્ષણ વડે,
એટલે એ સ્વરૂપ શક્તિને જાણવી છે, બરાબર છે. ક્યાં જાણે? કે જ્ઞાન દ્વારમાં જણાશે. બીજી રીતે કહીએ તો જેમ કોઈ આપણા ઘરના દરવાજે ભગવાન આવીને ઉભા છે, દરવાજો બંધ રાખીએ તો ક્યાંથી દેખાય? દરવાજો ખોલીએ તો હમ જ ઉભા છે. એમ અહીંયા એમ કે છે કે નિર્મળતા આવે તો જ્ઞાન દ્વારમાં સ્વરૂપ શક્તિ મોજૂદ છે. ત્રણેય કાળે જે સ્વભાવ છે એ વ્યક્ત છે, જ્ઞાનના પર્યાયમાં સ્વભાવ વ્યક્ત છે, એ ભગવાન ઉભા છે ત્યાં જ્ઞાન દ્વારમાં. એને લક્ષણ વડે જાણે.
જ્ઞાન દ્વાર એટલે શું?
જ્ઞાન નો ઉપયોગ,
જ્ઞાન ઉપયોગ,
સ્વસ્થાને
પાછું સામાન્ય લેવું.
કાલે જે ચર્ચા ચાલી હતી
સ્વસ્થાને પાછું સામાન્ય, આપે કહ્યું કે લક્ષ્ય જે શરૂઆતનું લક્ષ્ય છે એ જ્ઞાન માં જ બંધાય છે.
હવે
તો એ જ્ઞાન ત્યાં એ લક્ષ પૂર્વક આત્માના સ્વરૂપ ના લક્ષ પૂર્વક પ્રવૃત્તિ સામાન્ય ઉપર કરે.
એટલે પ્રવૃત્તિ અને લક્ષ બે તો વિભાગ પડી જાય છે. બહુ સ્વાભાવિક થઈ શકે છે, કૃત્રિમતા ક્યાંય નથી. હાલ તો પ્રશ્ન જે હતો એ અધૂરો રહ્યો હતો. પ્રશ્ન એ હતો કે અંતરનો પુરુષાર્થ, પુરુષાર્થનો પ્રશ્ન હતો. પણ શરૂઆત ત્યાંથી કરી હતી કે અંતર્મુખ પણ થાય છે કેવી રીતે. જ્યારે જ્ઞાન દ્વારમાં સ્વરૂપ શક્તિ જણાય છે જ્ઞાન લક્ષણ વડે, ત્યારે એ સ્વરૂપ શક્તિ સામાન્ય શબ્દ છે, પણ ખરેખર તો ત્યાં અખંડ સિદ્ધપદ પોતાનું જણાય છે. નિજ સિદ્ધપદ, અખંડ મૂર્તિ સિદ્ધપદ ને પોતે પોતાની જોવે છે. અને એ અંતતત્વ સ્વરૂપ છે, પોતાનું જે સ્વરૂપ છે એ અંતતત્વ સ્વરૂપ છે. અને એને જોતા, જ્ઞાન એને જોતા, વિરિગુણની પર્યાય જે પુરુષાર્થ છે એ સીધો એના ઉપર ઉછાળો થાય છે. અદ્ભુત થી અદ્ભુત પરમાત્માની જે મૂર્તિ, એને જ્ઞાન રાગ હોવા છતાં રાગને આડસ તોડીને સિદ્ધિ લક્ષમાં લીધી, એટલે વિરિગુણની પર્યાય જે આ બાજુ જતી તે એ સિદ્ધિ ઉછાળો આ બાજુ ખાય છે, જોર કરીને આ બાજુ આવે છે. એ એ અંતર્મુખ પુરુષાર્થ છે. પછી વધારે સમય નથી લાગતો, કેમ કે પછી તો શ્રદ્ધાનું બળ એટલું બધું તૂટતું જાય છે મિથ્યા શ્રદ્ધાનું, કે એક તબક્કે સાવ તૂટી જાય છે અને સ્વરૂપાનુભવ વખતે એને સવળું થવું પડે છે.
એટલે શ્રદ્ધાનું પરિણામ જોર તૂટતું તૂટતું થાય છે.
મિથ્યા શ્રદ્ધા છે ને એટલે એનું બળ તૂટતું જાય છે, અને સ્વરૂપાનુભવ કાળે એ તબક્કે એને સવળું પરિણામ થવું પડે છે. જે અવળું છે એને સવળું થવું પડે છે, ત્યારે એને સમ્યક શ્રદ્ધા કહે છે.
એટલે જ્ઞાનમાં જેમ ક્રમ પડતું પડતું કે ચારિત્રમાં ક્રમે ક્રમે પ્રગતિ થાય છે, એવી રીતે શ્રદ્ધામાં એનું જોર તૂટતું તૂટતું
એમાં માઇનસ થતો જાય છે.
ભેગા કરીએ છે શ્રદ્ધામાં એક મિથાતનું જોર તૂટે, અવળાઈ તૂટે અને ચવળાઈ વધે,
સમ્યકતા આવતી નથી. શ્રદ્ધા પૂરેપૂરી ફરે છે, ક્રમ એમાં નથી પડતો. શ્રદ્ધા ગુણ એક એવો ગુણ છે કે જેમાં પરિણામમાં ક્રમ નથી પડતો.
જોતો અંદર શ્રદ્ધાનું જોતો વધે છે
ને, એટલે છે ને એને રુચિ બળ કહેવાય છે, જ્ઞાન બળ કહેવાય છે, ભાવના બળ કહેવાય છે, ઉપાય છે એને જ્ઞાન બળ કહેવાય છે મુખ્યપણે. અથવા રુચિ એમને એ પુરુષાર્થ છે. એટલે સ્વરૂપના જે અનંત ગુણો જોયા, આનંદ ગુણોનું નિધાન જોયું, અને ગુણની રુચિ પ્રગટી એટલે અનન્ય રુચિ પ્રગટી. અનન્ય રુચિ એટલે એનાથી અન્યપણે ન રહી શકાય ને ન સહી શકાય એવી રુચિ પ્રગટી, એ પ્રકાર છે. પણ પૂછો એમ ગુરુદેવને સીધું પૂછો છે, ત્યાં શ્રદ્ધાની સ્થિતિ પણ શું લાગે તો મન મિથ્યા વિચારીને જવાબ નથી આવ્યો. સીધો જ પ્રશ્નો પૂછવા નથી, ઉત્તર આપ્યો નથી.
પણ જેમ જ્ઞાનની અનાકૂળતા એનું લક્ષણ છે, જાણવું એનું લક્ષણ છે, ચારિત્રમાં જેમ સ્થિરતા તેનું લક્ષણ છે, તેવી રીતે શ્રદ્ધાનું લક્ષણ શું ગણું?
શ્રદ્ધાનું લક્ષણ પ્રતીત થવી તે છે. જેવો અનુભવમાં આવ્યો એવો જ છો એવી નિર્વિકલ્પ પ્રતીત છે. આપણે એમ છે કેતા આ વાત 100 ટકાની ખાતરીની છે. 100 ટકામાં એક પોઈન્ટ પણ ઓછો નથી, જેને આપણે ખાતરી કહીએ છીએ સાદી ભાષામાં. એમ સ્વાનુભવમાં જે શુદ્ધાત્મા સિદ્ધપદ જે સ્વાનુભવ ગોચર થયો, ઉપયોગ અવલંબીને સ્પર્શીને આવ્યો, અને સ્થિરતા પણ ત્યાં પ્રગટી છે. સ્થિર થયેલો ઉપયોગ છે ત્યાં. જેવો અનુભવમાં આવ્યો એવો જ છું, એવો એક શ્રદ્ધાની અંદર પ્રતીતિ ભાવ ઉત્પન્ન થાય છે. સમ્યક શ્રદ્ધા નિર્વિકલ્પ પ્રતીત કહે છે. એક પ્રકાર સાથે સાથે ભાવમાં ઉત્પન્ન થાય છે.
રુચિને શ્રદ્ધાના લક્ષણ તરીકે ઘટાવી શકાય ખરું?
એમ કહેવાય છે, પૂર્વ પર્યાયને પછીની પર્યાયને રુચિ તરીકે કહેવાય છે.
કારણ કે રુચિ પાછું શ્રદ્ધા વીર્યને ત્યાં ફોર્સ કરે છે.
રુચિનું નામ અપાય છે, પણ રુચિ વ્યાપક શબ્દ છે. કોઈ વાર જ્ઞાનની પર્યાયને રુચિ કહે છે શાસ્ત્રકારો, પંચાધ્યાયમાં એ વિષય ચાલ્યો છે. એટલે પછી શ્રદ્ધાને શ્રદ્ધા કયો તો વધારે ઠીક પડે, કેમ કે જ્ઞાનથી પ્રગટેલ એવો ભાવ છે, એટલે એને જ્ઞાનની પર્યાય પૂર્વ ભૂમિકામાં લીધી છે. જ્યાં સમ્યક સન્મુખની વાત ચાલી છે,
પુરુષાર્થ એટલે વીર્ય જ્યાં ઉછળે છે, એમાં મુખ્ય કારણ શ્રદ્ધા હોય છે,
રુચિ છે.
એ રીતે ત્યાં
નિર્ણયના કાળમાં, લક્ષ્યના કાળમાં જે રુચિ પ્રગટે એ પુરુષાર્થને જાગૃત કરે છે, અને ત્યારથી અંતર્મુખી પુરુષાર્થ શરૂ થયો. એટલે જે ક્ષણે પોતાના ભાવ ભાષણ આવ્યું, પછી પાછો ઉપયોગ તો ઉદયમાં જવાનો.
મુખ ફેરવાનું, તે શ્રદ્ધાનું મુખ ફેરવાનું એમ કહીએ. અંતર્મુખમાં
શ્રદ્ધા જે મંદ મિથ્યાત્મા,
મંદ મિથ્યાત્મા,
એટલે બોલોને જ્ઞાનની પર્યાય કહેવી પડે છે.
તો જ્ઞાન
જ્ઞાનથી જન્મ પામેલો ભાવ છે.
જ્ઞાન અંતર્મુખ થાય છે ત્યારે શ્રદ્ધાનું પરિણામ આ મંદ મિથ્યાત્વ
અનુભવ, પ્રત્યક્ષ અનુભવ પહેલા, અતિન્દ્રિય પરિણામ પહેલા મંદ મિથ્યાત્વ છે. એટલે પંચાધ્યાયી કરે એને તો ત્યાં શ્રદ્ધા શબ્દનો અર્થ પણ જ્ઞાનની પર્યાય, રુચિ, પ્રતીતિ બધા જેટલા શ્રદ્ધાવાચક શબ્દો છે બધાને જ્ઞાનની પર્યાય કહી છે પંચાધ્યાયીમાં. એટલે ગુરુદેવને એક વાર પૂછ્યું હતું કે આ શબ્દોનો અર્થ જ્ઞાનની પર્યાય શું કરવા કે છે, તો કઈ મુથ્યાત્મન છે ને, અને પ્રધાન પ્રવૃત્તિ જ્ઞાનની છે. પ્રધાન પ્રવૃત્તિ તો જ્ઞાનની છે. પુરુષાર્થ જગાડ્યો જ્ઞાને, રુચિ જગાડી જ્ઞાને, એટલે એને જ્ઞાનની પર્યાય જ્ઞાન આપ્યું છે. સમજીને કહેવું જોઈએ, સમજણ ચોખ્ખી હોવી જોઈએ.
જેમ જેમ સુરક્ષર ફરતું જાય એમના, એમ કેવું વિકાસ મન ફરતું જાય. શ્રદ્ધામાં
ભાવવાસન આવતું જાય છે, દર્શનનું મન થતો જાય છે. આમાં છે 236મો બોલ છે પરમાત્મા સારમાં. જ્ઞાનમાં જેમ જેમ સમજણ દ્વારા ભાવ ભાષણ વધતું જાય છે, તેમ તેમ જ્ઞાનનું સામર્થ્ય વધતું જાય છે, એટલે જ્ઞાન બળ કહેવાય. અને એ વધતા જતા જ્ઞાન સામર્થ્ય વડે મોહ શિથિલ થતો જાય છે આ દર્શનમાં, એટલે એની તાકાત તૂટતી જાય છે, અનુભવ તૂટતો જાય છે. અનુભવમાં શક્તિ છે. જ્યાં જ્ઞાન સમ્યકપણે પરિણમે છે, પછી આગળ વધીને જ્ઞાન જ્યાં સમ્યકપણે એટલે સ્વાનુભવપણે પરિણમે છે, ત્યાં તો મોહનો સમૂહ નાશ પણ છે, ત્યાં દર્શનનો ઉપશમ જાય છે. દબાઈ નબળો પડીને દબાણો પ્રથમ ઉપશમ થવાનું કારણ એ જ છે કે દબા નબળો પડતો એટલો નબળો પડ્યો કે ઉપશમ થવો થયો, નહીંતર સબળો હોય ત્યાં સુધી દબાઈ કેવી રીતે. માટે જ્ઞાનથી જ આત્માની સિદ્ધિ છે, જ્ઞાન સિવાય બીજું કોઈ આત્મસિદ્ધિનું સાધન નથી. આ સાબિત કહેવું છે. મોક્ષનું જ્ઞાન સિવાય બીજું સાધન છે? બીજી રીતે ઉપડે તો ઉપક્રમ ભંગ થાય છે, ઉપક્રમ પ્રયાસ થાય છે. થેન્ક યુ.